તારીખ 24/6/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 488
શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 પાને 372 નીચેથી ઉપરનો પરિગ્રહ છે. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંગના ઓગસંગના અને અસત્સંગ એ કારણો છે. શું કહ્યું છે અહીંયા કે જેઓ આત્મા સંબંધી વિચાર કરે છે, આત્માનો નિશ્ચય કરવા માટે નિર્ણય કરવા માટે વિચાર કરે છે, છતાં પણ યથાર્થ નિશ્ચય થતો નથી. નિશ્ચય થવો એટલે ઓળખાણ થવી, નિશ્ચય થવો એટલે ભાવ ભાષણ થવું, કે જેને નિશા સ્વરૂપ લક્ષ્ય રહ્યા કરે. ધાર્મિક પ્રવૃત્તિ પણ સ્વરૂપ લક્ષ્ય થાય અને ઉદય પ્રવૃત્તિ પણ સ્વરૂપ લક્ષ્ય થાય. કેમ કે લક્ષ્ય બંધાયા પછી એવો નિયમ છે કે પરિણામમાંથી લક્ષ્ય છૂટે નહીં, અને જે લક્ષ્ય હોય એ લક્ષ્ય જ તમામ પ્રવૃત્તિ ચાલે, સહજ ચાલે. એમ થાય તો એનું નામ લક્ષ્ય બંધાયું એમ કહી શકાય, નહીતર આત્માનું સ્મરણ કરવું પડે કે હું જ્ઞાન સ્વરૂપે આત્મા છું, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છું. પછી અનેક વિશેષણો છે, પરમ પરિણામી ભાવ છું, ધ્રુવ છું, અપરિણામી છું. એ સ્મરણ ન કરવું પડે અને સ્વરૂપ લક્ષ્યમાં જ રહ્યા કરે એનું નામ સ્વરૂપ નિશ્ચય છે. તો જેવો આત્માને વિચારે છે અને યથાર્થ નિશ્ચય નહીં થવાને લીધે કલ્પના કરે છે, આત્માના વિષયમાં કલ્પના કરે છે, એનું કારણ શું? એ મુમુક્ષુ પણ તત્વજ્ઞાનનો અભ્યાસ અને આત્માના અસ્તિત્વાદી નિરૂપણ કરેલા છે એવા શાસ્ત્રો એનો અભ્યાસ કરે છે, અને એ અભ્યાસ કરતાં કરતાં કલ્પના થાય છે અને યથાર્થ નિશ્ચય થતો નથી, એનું શું કારણ? એટલો વિષય અહીંયા લે છે કે એના કારણો માં ત્રણ પ્રકારના કારણો છે. એક લોકસંજ્ઞા રૂપ કારણ છે કે જે કારણ હોવાથી કલ્પના થવાની પરિસ્થિતિ ઊભી થશે. એક ઓવિસંગના કારણ છે અને એક અસત્સંગ કારણ છે. ત્રણમાંથી ત્રણેય કારણ હો કે એક કારણ હો, આત્મા સ્વરૂપનો યથાર્થ સ્વરૂપ નિશ્ચય નહીં થાય, આત્મસ્વરૂપનો યથાર્થ નિશ્ચય નહીં થાય. કેમ કે લોકસંજ્ઞાવાળા જીવની દ્રષ્ટિ અત્યંત બાહ્ય દ્રષ્ટિ હોય છે અને સ્વરૂપ નિશ્ચય અનુભવાંશે થાય છે. 751માં જે એમણે કહ્યું કે સ્વરૂપ નિશ્ચય અનુભવાંશે થાય છે, પરમાર્થની અનુભવાંશે પ્રતીતિ તેને બીજું સંકેત કહ્યું છે. ત્યાં ત્રણ સંકેતની વાત ચાલી છે, એમાં એ બીજું સંકેત કહ્યું છે, અને તે ત્રીજા પરમાર્થ સંકેતનું કારણભૂત છે. લોકસંજ્ઞાવાળા જીવની દ્રષ્ટિ અત્યંત બાહ્ય હોય છે, લોકો ઉપર હોય છે, ઘણા લોકો ઉપર હોય છે, તીવ્રપણે બાહ્ય દ્રષ્ટિ હોય છે એને અનુભવંશ ઉપર સ્વરૂપ નિશ્ચય થવા સુધીનો અંતર પ્રયોગ હોઈ શકે નહીં કે થઈ શકે નહીં. એટલે એ લોક સંજ્ઞામાં રહ્યો, ગમે તેટલા શાસ્ત્રો વાંચે, વિચારે અને સત્સંગ પણ કરે, તો પણ એને આત્મ સ્વરૂપનો નિશ્ચય ન થાય. આમ તો શાસ્ત્રો અને સત્સંગ લોકસંજ્ઞા મટાડવા માટે છે, એનાથી લોકસંજ્ઞા મટે એવું એ સાધન છે. પણ જીવને જો લોકસંજ્ઞા ન મટે, તેમ છતાં પણ જો જીવને લોકસંજ્ઞા ન મટે તો એને સ્વરૂપ નિશ્ચય કદી ન થાય, એ વાત નક્કી છે. લોકોમાં મારું સારું કહેવાય અને લોકોમાં મારું કાંઈ ખરાબ ન કહેવાય, લોકોની નજરમાં હું સારો દેખાઉં અને ખરાબ ન દેખાઉં, એને કદી સ્વરૂપ નિશ્ચય ન થાય. એટલે લોક દ્રષ્ટિ ઉપર ચોકડી મૂકી દેવી જોઈએ. મારે સન્માર્ગે ચાલવું છે અને સન્માર્ગે ચાલવામાં જે કંઈ મારે કરવું પડે એ બધી મારી તૈયારી છે, જે કાંઈ કરવું પડે એ બધી મારી તૈયારી છે, એની સામે મારી કોઈ શરત નથી. કેમ કે લોક આખો કદી મુક્તિએ જતો નથી, લોક શું સમોસરણમાં આવેલા બધા જીવો પણ મુક્તિએ જતા નથી, આપણે પણ અનંતવાર સમોસરણમાં જઈ આવ્યા છે. જઈ આવ્યા આ તો મારી એવા જેવી જ વાત છે કે બધા મુક્તિએ જાય છે એવું નથી. એટલે આ લોકનો વિષય નથી, આ સમાજનો અને લોકનો વિષય નથી, આ એક સ્પેશિયલ લાઈન છે, સ્પેશિયલ સબ્જેક્ટ છે. શું જેમ ભણતરની અંદર પણ ઊંચું ભણતર હોય, હાયર લેવલ ઉપર હોય, ત્યારે પછી કોઈને કોઈ લાઈન સ્પેશિયલાઇઝ લાઈન ઉપર જવું પડે. તમે સાયન્સ ભણો છો પણ હવે તમારે શું કરવાનું, કે એમાં ઘણી લાઈનો છે, એમાં કોઈ એક લાઈન પકડવી પડે, ભાઈ અમારે ડાક્ટર થવું છે, એન્જિનિયર નથી થવું. ડાક્ટર થાઓ એમાં પણ MBBS થયા પછી જો ઉપરનું ભણતર કરવું હોય તો તમારે સ્પેશિયલાઇઝ થવું પડે, તમારે સર્જન થવું છે કે ફિઝિશિયન થવું છે. સર્જન થવામાં આગળ જવું હોય તો એની પણ સ્પેશિયલાઇઝેશન છે, કે તમારે હાર્ટની સર્જરી કરવી છે કે ENT નાક કાન ગળાની કરવી છે કે શું છે, કે કિડની સ્પેશિયાલિસ્ટ છો કે શું છે, એમાં જુદું જુદું છે. અને ફિઝિશિયન જોવું હોય તો એમાંય ઘણી લાઈનો છે જુદી જુદી, કોઈ હેમેટોલોજિસ્ટ છે તો કોઈ કાર્ડિયોલોજિસ્ટ છે કે કોઈ કાંઈ છે કે કોઈ કાંઈ છે એમ. આ તો એક આત્માને એ તો બધી સાધારણ સંસારની વાતો છે, તો પણ એની અંદર એ બધી વ્યવસ્થા છે. તો આ તો એક આખા સંસારને તરીને તરણ લોકનો નાશ સર્વોત્કૃષ્ટ પદને પ્રાપ્ત થવું છે એવી ઊંચામાં ઊંચી લાઈન છે, એક સ્પેશિયલ લાઈન છે, એ કોઈ સમાજની લાઈન નથી કે સમાજને ખબર પડે એની અંદર બધીને સમાજ કેમ ચાલવું પડે, એમાં સમાજને ખબર પડે અને સમાજ કેમ ચાલવું પડે એવી એ લાઈન નથી. એ ઓલામાં સમાજ કામ ન આવે, એમાં એનો એક્સપર્ટ હોય એનું જ ઓપિનિયન કામ આવે, તો એ શું કહે છે? એમાં જ્ઞાનીનો અભિપ્રાય કામ આવે, સમાજનો અભિપ્રાય કામ ન આવે. મારે ભાવેશ તીર્થંકરની પ્રતિમાનો એક સમાજની અંદર મોટો ખળભળાટ ચાલ્યો ત્યારે આખા હિન્દુસ્તાનમાંથી ડેલિગેશન આવવા માંડ્યા સોનગઢ, આ તમે બંધ કરો, તમે આ ભાવિક તીર્થંકરની પ્રતિમાની પ્રતિષ્ઠા નહીં કરો, છું. કેમ? કેમ કે અમારા સમાજમાં આ વસ્તુ સમાજને અનુકૂળ નથી, સમાજમાં વિરોધ થાય છે. ભાઈ, આ સમાજનો વિષય નથી, આ તો જ્ઞાનીઓનો વિષય છે. અને સ્થાપના નિક્ષેપ છે, સ્થાપના કરવું એ સ્થાપના નિક્ષેપ છે. નય જ્ઞાનના વિષયને નિક્ષેપ કહે છે. પૂજ્ય બેન છે, બિરાજે છે, તો જેની પાસે નય જ્ઞાન છે એનો અભિપ્રાય આપણે લઈએ. આપણે શું કરો, એકબીજાના સબૂતમાં ઉતરો છો. એમાં શીઠિયા લોકો આવે, વિદ્વાન લોકો આવતા, બધા આવતા. આ એક સ્પેશિયલ લાઈન છે, આત્મકલ્યાણની લાઈન એ સ્પેશિયલ લાઈન છે, કોઈ સમાજની લાઈન નથી. એનો અભિપ્રાય પડે એમ આપણે કરીએ. હવે નહીં, અમે કેમ એમ, અમે કહીએ એમ કરો, એવું તો કેવી રીતે ચાલે? મોક્ષના માર્ગમાં તો મોક્ષના માર્ગી હોય, મોક્ષ માર્ગી હોય એનું અનુસરણ થાય. સંસાર માર્ગી હોય એનું અનુસરણ કેમ થાય? બસ અમે એક લાઈન પકડી ગઈ. આપણે મોક્ષ માર્ગી શું કહે છે? ધર્મનું ક્ષેત્ર છે તો મોક્ષ માર્ગી જીવ શું કહે છે? ધર્માત્મા શું કહે છે? બસ વાત પૂરી થઈ ગઈ. એટલે જ્યાં સુધી એ અભિપ્રાય ન હોય ત્યાં સુધી લોક દ્રષ્ટિએ ધર્મ કાર્યો કરવાની પ્રવૃત્તિ લોકસંજ્ઞામાં જાય છે અને એ આત્માની ઓળખાણ થવા દેતી નથી. આત્માની ઓળખાણ ન થાય તો આત્માનો અનુભવ થાય એ વાત વિચારવાની પણ રહેતી નથી. લોકસંજ્ઞા આવે તો લાભ ન થાય, એની લોકસંજ્ઞા બધું ખાઈ જાય. એનો શાસ્ત્ર સ્વાધ્યાય ને સત્સંગ એ બધું એની લોકસંજ્ઞા ખાઈ જાય, એવી વાત છે. બહુ મોટો દોષ છે. એટલે એને કૃપાળુ દેવે અન્ય પત્રમાં કાળકૂટ ઝેર કીધું છે. કેવું કીધું છે? કાળકૂટ ઝેર કીધું છે. બહુ આધારે જો એનાથી અડસો પણ નહીં એને. ભોગ સંજ્ઞા છે એ પણ જીવને ભાવભાષણ ન થાય ત્યાં સુધી ચાલુ રહે છે અને એ પણ કલ્પનાનું કારણ છે, કલ્પના બનવાનું એ કારણ છે. ઉગ સંજ્ઞા એ વિચાર કરે તો કલ્પના થાય. શું છે કે અનુભવાંશે પ્રતીતિ થાય છે, તો અનુભવાંશને છોડીને જ્ઞાનમાં રહેલા વેદન અંશને છોડીને અનુભવ કહો કે વેદન કહો, બંને એક અર્થ છે. એ વેદન અંશને છોડીને વેદન લક્ષણથી નિર્ણય કરવાને બદલે માત્ર ન્યાય, યુક્તિ, આગમ, તર્ક અને અનુમાન એ તેવા તેવા પ્રકારે વિચાર કરે તો પણ આત્મસ્વરૂપનો યથાર્થ નિશ્ચય ન થાય. ભલે દ્રવ્યક્ષેત્ર કાળ ભાવ, દ્રવગુણ પર્યાય, ઉત્પાદ વે ધ્રુવ અને ગુણ ગુણી ભેદ, આ બધા બરાબર શીખી જાય. આત્માને સમજવાના આ જે બધા પ્રકારો છે, ભેદો છે, એ બરાબર સમજી જાય પણ ઓળખાણ ન થાય એમ બને. કેમ કે ઓળખાણ અનુભવાંશે થાય છે. સ્વસંવેદન સિદ્ધત્વા, લક્ષણ લક્ષણની ચર્ચામાં અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સ્વસંવેદન સિદ્ધત્વા, લક્ષણથી લક્ષ ઓળખવું હોય તો એ સ્વસંવેદનથી એની પ્રાપ્તિ છે, અનુભવાંશે પ્રાપ્તિ છે. કૃપાળુદેવના શબ્દો અનુભવાંશે પ્રાપ્તિ છે. ગુરુદેવના શબ્દોમાં કહીએ તો અંશે રાગનો અભાવ કરીને જ્ઞાન લક્ષણના આધારે આ નિર્ણયને ઓળખાણ થાય છે. ઓગ સંજ્ઞામાં કેમ યથાર્થ નિર્ણય થતો નથી એનું મૂળભૂત કારણ, બેઝિક જે કારણ છે એ છે કે જીવ વિચારે છે, એ વિચાર વિચારને બે પ્રકારની સ્થિતિ છે. અનાદિથી જે સ્થિતિ છે વૈચારિક ભૂમિકાની, એ છે કે જીવ જ્યારે પણ આત્માનો કે અનાત્માનો ગમે તેનો વિચાર કરે છે ત્યારે રાગ તે હું એવી રાગની પ્રધાનતા અને રાગનો આશ્રય છોડ્યો નથી. રાગનો આધાર છોડ્યા વિના જ્ઞાન સ્વરૂપી આત્માનો નિર્ણય કરવાનો ગમે એટલો વિચાર કરે યથાર્થ વિચાર નહીં થાય, કલ્પના થશે. એટલા માટે સમયસારમાં જ્ઞાન માત્ર આત્મા કહ્યો અને એને વધારે ખોલવા માટે પરિશિષ્ટની અંદર પ્રકરણ ખોલ્યું કે જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વરૂપી જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય યથાર્થ થાય. તો એ વેદન અંશના આધારે જો સ્વભાવનું ગ્રહણ થાય તો યથાર્થ નિશ્ચય થાય, ત્યારે ઓક્ષ ન મટે છે. એ પહેલાં રાગના આધારે ગમે તેટલા વિચારો કર્યા હોય અને એ વિચારો આગમને અનુકૂળ હોય, આગમથી પ્રતિકૂળ ન હોય, તો પણ ઓક્ષના કલ્પનાને ઊભી કરનારી એક કારણભૂત પરિસ્થિતિ છે. ત્યાં સુધી જીવને સ્વરૂપની ઓળખાણ થતી નથી, એટલે કે સમ્યક દર્શનનું અને સમ્યક જ્ઞાનનું કારણ ઉત્પન્ન થતું નથી. કારણ ન ઉત્પન્ન થાય તો કાર્ય થવાનો કોઈ સવાલ રહેતો નથી. હા, એ બધા સ્ટેજ આપણે જે છે આત્મ ઉન્નતિના ક્રમના આવું જોઈએ. પહેલું ભવભ્રમણની ચિંતના થાય તો ત્યાંથી એનો વૈરાગ્ય થાય, ઉદાસીનતામાંથી પૂર્ણતાનું લક્ષ થાય, પૂર્ણતાનું લક્ષ થતાં સત્પુરુષની ઓળખાણ થાય, પ્રયોજનની દ્રષ્ટિ તીક્ષ્ણ અને સૂક્ષ્મ થાય, સ્વરૂપ પ્રાપ્તિની ભાવના ઉગ્ર થાય, સ્વરૂપ પ્રાપ્તિની ઉગ્ર ભાવનાપૂર્વક પોતાના ચાલતા દોષોનું સૂક્ષ્મ અને તીક્ષ્ણ ઉપયોગી અવલોકન થાય અને સ્વરૂપની જિજ્ઞાસા ઉત્પન્ન થાય, ત્યારે અપૂર્વ બીજો વૈરાગ આવે, વૈરાગનો ક્રમ બીજો આવે. એ સ્વરૂપ પ્રાપ્તિની અપૂર્વ જિજ્ઞાસાના ફળ સ્વરૂપે આ સ્વરૂપ નિશ્ચય ભેદજ્ઞાન કરતાં કરતાં થાય, ભેદજ્ઞાનના પ્રયોગ દરમિયાન થાય, અનુભવાન છે. આટલા સ્ટેજ બધા વ્યવસ્થિત રીતે ક્રમશઃ આગળ વધે છે, પછી સ્વરૂપનું ઓળખાણ થાય ને ઓક્ષણ ના જાય, ત્યાં સુધી ન જાય. એટલે એ તો અંડરસ્ટુડ છે અથવા અપેક્ષિત છે કે કોઈ પણ દશાની વાત ચાલતી હોય તો એની પૂર્વ દશાઓ વગર એ દશા થાય છે એવું કદી સમજવા યોગ્ય નથી. કેવળ જ્ઞાનની વાત ચાલતી હોય તો ભાવલિંગી સંતને જ કેવળ જ્ઞાન થાય. સમ્યક દ્રષ્ટિ ગમે તેટલો પુરુષાર્થમાન ગ્રસ્ત દશામાં હોય, ભરત ચક્રવર્તી જે વાત કે અશુભ ઉપયોગ હોય ને, ઘડીક પહેલાં તો અશુભ ઉપયોગ હોય, શુદ્ધોપયોગમાં આવે, વાર લાગે નહીં શુદ્ધોપયોગમાં આવતા. એટલી બધી દશા અંદર ગ્રસ્ત દશામાં કેળવાઈ ગઈ શુદ્ધોપયોગની કે એક દિવસમાં અનેક વાર આવે તો પણ કેવળ જ્ઞાન ન થાય. એ જ્યારે મુનિ દશા આવી પછી ભલે અંતર્મૃતમાં કેવળ જ્ઞાન લીધું, મુનિ દશા આવ્યા પછીની વાત છે. ગુણસ્થાન છઠ્ઠું સાતમું આવવું જોઈએ, છઠ્ઠું નો આવે એનો વાંધો નહીં, સાતમું તો આવવું જ જોઈએ સીધું, સાતમું ગુણસ્થાન આવ્યા વિના અને તદનુસાર એની બાહ્ય સ્થિતિ થયા વિના. પાછી એમ નથી કે ગ્રસ્ત દશામાં સાતમું ગુણસ્થાન આવી જાય, સદુપયોગ કરતા 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 નહીં, એ પહેલા નીચેના ચોથા પાંચમા ગુણ સ્થાને પણ દ્રવલિંગ આવે પછી ભાવલિંગ આવે, દ્રવલિંગ ન આવે ને ભાવલિંગ આવે એવું બને નહીં. આ બધી પરિસ્થિતિમાં નીચેની દશાઓ પૂર્વ કઈ ઉપરની દશાઓ હોય છે એ વગર કઈ સમજવાનું છે. એ ભાવને કોઈને સમ્યક દર્શન વિના આવે નહીં, ગમે એટલો ત્યાગ વિરાગ હોય નહીં, ચોથો ગુણ સ્થાન આવ્યા વિના છઠ્ઠું સાતમું કોઈ દિવસ આવે નહીં. એ ચોથો ગુણ સ્થાન સ્વરૂપ નિશ્ચય વિના આવે નહીં, સ્વરૂપની ઓળખાણ વિના આવે નહીં. અને સ્વરૂપની ઓળખાણ નીચેના ક્રમવાળી મુમુક્ષુ ભૂમિકા આવ્યા વિના કદી આવે નહીં. આવી એક સુવ્યવસ્થા છે, એ વ્યવસ્થાને અનુભવ ગોચર કરવી પડે છે. પહેલેથી જ અનુભવ પ્રધાન માર્ગ છે. ભવભ્રમણની ચિંતનામાં આવે ત્યારે એ ચિંતનાનો અનુભવ થાય ને ધૂરણાનો અનુભવ થાય કે અહીંયા ત્યાં શું થાય છે. ત્યાં સુધી ભલે પૂછીને કે વિચારીને સમજે પણ એ વિષય માત્ર વિચારની મર્યાદાનો નથી, તે પ્રકારના પરિણામનો અનુભવ થવા યોગ્ય છે, ઘટે છે. હા, સમાજ પ્રતિબંધનું તીવ્ર સ્વરૂપ છે. પછી જશે, પહેલા લોકસંજ્ઞા જાય પછી લોકસંજ્ઞા જાય. ઔર સત્સંગ તો પહેલેથી જ છોડવો પડે, ઔર સત્સંગની રૂચિ છૂટી જવી જોઈએ. બાકી તો કુટુંબવાળા કુટુંબની વચ્ચે રહીએ તો કંઈ કુટુંબના બધા સંજોગો કંઈ સાધર્મી ન પણ હોઈ શકે. ના, સત્સંગ કહેવાય રૂચિ રહે તો, પોતે ઉદાસીન રહીએ એ પ્રસંગમાં તો કાંઈ વાંધો નથી, પોતાની રૂચિથી સંગ કરે તો સત્સંગ નડે ખરો. અથવા મુમુક્ષુ જીવે સત્સંગ કરવા યોગ્ય છે અને અસત્સંગ કરવા યોગ્ય નથી એટલું એને લક્ષમાં હોવું જોઈએ, અને છતાં પણ અસત્સંગમાં પ્રીતિ રુચિ રાખે તો એ અવશ્ય આત્મસ્વરૂપને વિચારવામાં કલ્પના એ ચડી જશે, પરિણામ એનું એ આવશે. જેને સ્પષ્ટ ભાષામાં ગ્રહિત મિથ્યાત્વ કહી શકાય, સ્વરૂપની કલ્પના થવી એ ગ્રહિત મિથ્યાત્વ છે. રાગ હોવા છતાં રાગની આડ વગરનું સીધું જ્ઞાન, જ્ઞાન સ્વભાવને પરખે ઓળખે ત્યારે સ્વરૂપ નિશ્ચય થાય. રાગની આડમાં ઉભો રહીને જ્યાં સુધી વિચાર કરે છે ત્યાં સુધી એ સ્વરૂપને વિશે કલ્પના ઉત્પન્ન થવાની છે, જેને ગ્રહિત વિચાર કહી શકે. આ સ્પષ્ટ પરિસ્થિતિ છે. આવવા માટે તકલીફ આપે, આવ્યા પછી લગભગ જયારે ઝૂરણા ચાલતી હોય ત્યારે તો મન થાય નહીં, ખાવા પીવાનું મન ન થાય, તો છાપા વાંચવાનું ક્યાંથી મન થાય, કોઈની સાથે વાત કરવાનું મન થાય નહીં, ઊંઘ આવે નહીં, ખાવું ગમે નહીં, ક્યાંય ગમે નહીં, ધોના તો નહીં ગયા તો એને છાપું વાંચવું ક્યાંથી ગમશે, બોજો લાગે, કંટાળો, કોઈ કામ આવી પડે તો બોજો ને કંટાળો લાગે, એવી પરિસ્થિતિ થાય. ત્યારે પ્રતિબંધો છૂટે, નહીં તો પ્રતિબંધો કેવી રીતે છૂટે? જે કારણોમાં ઉદાસીન થયા વિના, જો શબ્દ એ વાપર્યો છે, ઉદાસીન થવું પ્રસંગ પૂર્વક પરાપ્રાર્થ પ્રમાણે સામે આવશે, ઉદય તો અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર આવે, બધાને કોઈ એક સરખા આવે નહીં, ગમે તે આવે. તેમાં ઉદાસીન થવું, અસત્સંગ હોય તો તેમાં ઉદાસીન થવું, નિસત્વ એવી લોક સંબંધી જપ્ત પાદી ક્રિયા. કેવી? સત્વ વિનાની. સત્વ વિનાની એટલે એની અંદર કોઈ કસ નથી. જપ કરે, તપ કરે, આ બધા લોકમાં ઘણા એવા સમાજમાં જેની નોંધ લેવાય, ભાઈએ કેટલા ઉપવાસ કર્યા છે, એ બધી નિસત્વ છે, ઠેકાણા વગર નથી, એમાં કાંઈ સત્વ નથી. જેમ શેરડીના હાથામાં રસ ન હોય એક અને પી લે ત્યારે એકલા કૂચા જ રસ નીકળે નહીં, એકલા કૂચા રહ્યા હોય, એવી લોક સંબંધીની લોકમાં આબરૂ મેળવવા માટે ઉજવણા થાય ને બધું થાય છે ને, વરઘોડા કાઢે ને છાપામાં ફોટા આવે ને લોકો એને સાતા પૂછવા આવે ને બધી ધમાધમ થાય, એ બધી કૂચા જેવી છે ક્રિયા. કેવી? નિસત્વ એટલે કૂચા જેવી છે, કે જે કૂચા ફેંકી દીધા સિવાય કંઈ કામમાં આવે નહીં. એવી નિસત્વ એવી લોક સંબંધી જપ જપ્તપાદી ક્રિયા, એમાં સાક્ષાત તો મોક્ષ નથી, પણ પરંપરાએ પણ મોક્ષ નથી. હજી તો બહુ કડક કહેશે, શરૂઆત અહીંથી કરે છે, સાક્ષાત તો મોક્ષ નથી પણ પરંપરાએ મોક્ષ નથી, એમ માન્યા વિના. કેટલું લાંબુ વચનામૃત છે, પુસ્તક આખો પેરેગ્રાફનું એક જ વચનામૃત છે. હા, નિસત્વ એવા અસત શાસ્ત્ર અને અસદગુરુ એ પણ કૂચા જેવા છે. અસત શાસ્ત્ર એટલે જે સાહિત્ય એને ન વાંચવું જોઈએ, ગ્રહિત મિથ્યાતનું કારણ થતું હોય, અને અસદગુરુ જે એના કુળધર્મના ગુરુ હોય એ બધા અસદગુરુ છે. જે આત્મ સ્વરૂપને આવરણના મુખ્ય કારણો છે એને દુર્ગતિમાં લઈ જનારા કારણો છે. આવરણ આવશે મોક્ષ માર્ગમાં, એ આડા આવશે, આવરણ કરશે મોક્ષ માર્ગ શોધવાની, કે ઢાંકી દેશે એને મોક્ષ માર્ગ જવાની પરિસ્થિતિ. તેને સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના, આ જો બહુ કઠોર શબ્દનો પ્રયોગ થયો છે, એ સદગુરુ અસદગુરુ આદિને કેવા જાણવા? આત્મઘાતી જાણ્યા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે. જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો કે ઓળખાણ થવો એ બહુ દુર્લભ છે. એને સંપ્રદાયના ગુરુને તો સાવ છોડી દેવા પડે. આત્માની હિંસા કરે છે. હા, આવા બધા પત્રોની વાત થોડી ઘણી તો બહાર આવે સમાજમાં, મુમુક્ષું ચર્ચે ત્યારે બળદેવનો વિરોધ થયેલો. સંપ્રદાયના સાધુ સમાજ તરફથી જેમ ગુરુદેવનો વિરોધ થયો, ત્રણેય સંપ્રદાયના ત્યાગીઓએ વિરોધ કર્યો. કેમ કે ખોટે માર્ગે ને સાચે માર્ગે જાય બેમાં પૂર્વ પશ્ચિમનો અંતર છે. ખોટા માર્ગને ખોટો માર્ગ કહો તો ખોટા માર્ગે ચાલનારને દ્વેષ આવ્યા વિના વિરોધ કરે, ન કરે તો આશ્ચર્ય સમજે. કૃપાળુદેવનો પણ વિરોધ થયેલો, ગુરુદેવનો પણ વિરોધ થયેલો થાય, કેમ કે એ સાધુપણું નથી, એ તો મુમુક્ષુ માટે આત્મઘાતી છે. કઠોર શબ્દનો પ્રયોગ થઈ ગયો, હાથ બહાર આવે એમ આપણને આવા કહે છે ગુરુદેવ. બહુ કઠોર શબ્દ વાપરતા, વિતરાગ માર્ગના લૂંટારા છે એમ કે, વિતરાગ માર્ગના લૂંટારા છે એમ કે, માર્ગને લૂંટે છે, આકરું પડી જાય. સરખાઈનો વિરોધ ન કરે તો શું કરે, એને તો જીવન મરણનો સવાલ છે. એનો આખો વેપારની પેઢી ઉઠી જાય એવી વાત છે. સામે સમર્થ પુરુષ હોય, થથરે અંદરમાં, કાંપે ભયથી. ખોટા માણસને સાચાનો ભય લાગ્યા વિના એ વિરોધ નહીં કરે. એવા સાધુ હોય ને એ વિરોધ ન કરે, એ સર્વ પરિણામી હોય ને ખ્યાલ આવે કે આપણા પરિણામ શું છે ને શાસ્ત્ર સાધુપણું કોને કહે છે અને આ મહારાજ કહે છે સાચી વાત છે, તો એ સરળતાથી સ્વીકાર કરે. એને વિરોધ ન આવે, એને દ્વેષના પરિણામ એને ન થાય. એવા હોય, એવા સરળ પરિણામે કોઈ 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 જીવો એવા બી હોય, ન હોય એવું નથી. બધા પાંચ આંગળી કાંઈ સરખી ન, તો જનરલ શું થયું એવું દેખાય નહીં, વિરોધ થાય દેખાય. કેમ કે દાદા એ બાજુ હોય. ત્યારે દિગંબર સમાજમાં, ભલે ગુરુદેવે દિગંબર આમ ના સ્વીકારે, દિગંબર સમાજમાં ટકાવારી મૂકો તો આપણી ટકાવારી કેટલી, એક ટકો માંડ આવે, સવા ટકો, દોઢ ટકો, બસ થોડું, બે ટકામાં આપણે આવતા નથી. એકવાર બાબુભાઈ સાથે ચર્ચા થઈ ને, બાબુભાઈ દિગંબર સમાજમાં આવરો જાવરો બાબુભાઈનો ઘણો હતો, હિન્દુસ્તાનમાં ફરેલા. સાક્ષાત આત્મઘાતી જાણ્યા વિના જીવને પોતાના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, ઘણો કઠણ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતા નથી. શું થાય કે આવી સ્થિતિ હોય, આ કારણો ઊભા હોય અને કોઈ વિદ્યમાન જ્ઞાની પુરુષ પણ મળે અને પ્રગટ આત્મ સ્વરૂપને કહેતા એવા એના વચનો હોય. આત્મ સ્વરૂપને પોતે પ્રગટપણે અનુભવે છે, એ અનુભવીને, અનુભવને અનુસરીને એમના વચનો પ્રકાશિત થતા હોય તો પણ ઉપરના કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવા માટે એનું બળ મળતું નથી. એ બળવાન વચનો પણ નિષ્ફળ જાય છે, એવા બળવાન કારણો છે. માટે વિચારીને આ કારણો ત્યાગવા ઘટે છે, છોડવા ઘટે છે. હા, એ લોકસંજ્ઞા અને કેમ કે એમાં એને શું કરવું છે કે લોકોમાં મારી આબરૂ આને લઈને છે, મારી પાસે શું છે, મારી પાસે કેટલી સંપત્તિ છે એના ઉપર આજે આબરૂની ગણતરી છે. લોકો ગુણ ઉપર કોઈ આબરૂની ગણતરી ગણે છે? હા, સંપત્તિ ઉપર ગણે છે, સંપત્તિને લક્ષમાં રાખે. અને લોકોની નજરમાં શું આપણે કેવા દેખાશું? એક પત્રમાં લીધું છે, શોભાયમાન ગ્રહાદિ પરિગ્રહ, શું એ બધું ઘણી વાતો એવી એમને લખી છે કે જે જીવના પરિણામની અંદર સ્થાન કરી ગયું હોય, ઘર કરી ગયું હોય. લોકદ્રષ્ટિ જ્યાં સુધી છે ત્યાં સુધી સ્વરૂપ નિશ્ચય થવામાં તકલીફ થાય. મૂળ તો યથાર્થ મુમુક્ષુતા આવે જ્યારે ગૃઢ મોક્ષે છાતી, ત્યારે એ કઈ રીતે આવે છે એ જો વિચારવું હોય તો કે એ જીવને એકવાર એવું જોરથી પરિણામ આવે, એવું જોરથી પરિણામ આવે કે આખા સંસારનું એક પોટલું વાળી અને જે ફૂટબોલને કિક મારે ને એવી કિક મારી જાય. અત્યારે મારે આ કરી દેવું છે, જલ્દીમાં જલ્દી આ કરી દેવું છે, મારા આયુષનો ભરોસો નથી. કાલનો કોને ભરોસો છે, અરે આજનો પણ કોને ભરોસો છે કે આજની તારીખ પૂરી થશે કે નહીં? એવો વિચાર આવે, એવું જોરથી આવે, જે થવું એ થશે. ભવિષ્યનું કોઈ વિચારવું નથી, કાંઈ વિચારવું નથી. ભવિષ્ય નિકલ્પ જ કરવો નથી, અત્યારે આ કરવું છે. જોરથી એવી કિક ન મારે ત્યાં સુધી પૂર્ણતાનું લક્ષ્ય નથી થતો. આ પરિસ્થિતિમાં પૂર્ણતાનું લક્ષ્ય થાય છે. એક વાર ઉલાળીઓ કરવાનું મન થાય બધા. કાલની વાત કાલ જોયું જાય છે, આજ આ કરી દે, અત્યારે આ કરી દો, એવું આવે અંદરથી. એટલે પછી એ મુમુક્ષુને બીજા પ્રતિબંધો હોતા નથી, થતા નથી. અને એને આ બધા પ્રકાર છે એ સહજ માત્રમાં લોકસંજ્ઞાના ખતમ થઈ જાય છે. મારે ને લોકને લેવા દેવા હું? આ સંસાર અનાદિથી જે રીતે ચાલે છે એ અનંતકાળ પર્યંત આમ જ ચાલવાનો છે. અને એ સંસારના પરિભ્રમણના વંટોળમાં કોઈ એક જીવ પણ સુખી નથી. ચારે કોરથી લોક આખો હળગે છે, ચારે કોરથી આગ લાગેલી છે. તમે કૂદકો મારીને બહાર નીકળી જવાનો છે હળગતી આગમાંથી, ઠેકડો મારીને બચી ગયો તો બચી ગયો, નહીં તો રાગ તો લાગેલી છે, સ્વાહા થઈ જાય. એ માટે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે. બહુ સરસ પ્રશ્ન છે. એ માટે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય. બહુ ગુપ્ત તત્વ છે આત્મ સ્વરૂપ છે, એ જીવનું અંત તત્વ સ્વરૂપ છે. એ અંતતત્વ હોવાથી એ જગતમાં ગુપ્ત રહેલી ચીજ છે. એટલે જેને પ્રગટ કર્યું છે, પ્રગટ અનુભવ રૂપ છે, એ પુરુષ વિના, તે પુરુષ એટલે સ્ત્રીપુરુષનો સવાલ નથી, તે આત્મા વિના, પછી ભલે એ સ્ત્રીપર્યાય હો, નપુંસક પર્યાય હો, ગમે તે પર્યાય, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. યથાર્થ પણ બીજો નહીં કહી શકે. જેને ખબર નથી, અજાણ્યો છે, એ કેવી રીતે કહેશે? એને જ ખબર નથી, કેવી રીતે કહેશે? કોઈ એમ કહે કે જ્ઞાનીના સંગમાં જ્ઞાની પાસેથી શીખી લઈને કહેશે? નહીં કહી શકે. એનો પર 680માં પત્ર છે. કોઈ શું છે એમને એવો શબ્દ વાપર્યો છે ત્યાં 690. પાનું 496 એમાં બગડો કર્યો છે બીજો પેરેગ્રાફમાં. સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, તે વાત યથાર્થ છે. કેમ કે કાંઈક શુષ્ક જ્ઞાની જીવો પણ શીખી લઈને જ્ઞાની જીવો ઉપદેશ કરે, જ્ઞાનીને સાંભળે, અને જ્ઞાની જીવો ઉપદેશ શીખી લઈએ, ઉપદેશ કરવાનું શીખી લઈએ, એવી સ્ટાઇલ, એવી પદ્ધતિ શીખી લઈએ, એવા શબ્દો, એટલે તેના વચનનું સમતુલ્ય પણ જોયાથી સરખું લાગે બીજાને. જ્ઞાની પણ આમ કહે છે ને આ પણ એમ જ કહે છે, બે સરખું જ કહે છે, આમાં ક્યાં ફેર પડે? શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશામાં મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે કે આ જ્ઞાની છે, પણ ઉત્કૃષ્ટ દશામાં મુમુક્ષુ પુરુષ જ્ઞાનીની, શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈને આવે નહીં, શબ્દે જોઈને પ્રાય ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશય જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. આશયની તુલના કરે તો ફેર પડી જાય. જ્યાં સુધી સ્વભાવ પ્રત્યેનું જોર પ્રગટ ન થાય ત્યાં સુધી વીર્યગુણનો પર્યાય જે સૂક્ષ્મ ભાવે છે એ રાગ ઉપર એની ભીંસ જાય છે. ક્યાં જાય છે એની ભીંસ? રાગ ઉપર એની ભીંસ જાય છે. રાગની ભીંસમાં નીકળેલા વચનો અને સ્વભાવની ભીંસમાં નીકળેલા વચનો બે વચ્ચે ફેર તો પડે જ ને. નાની પુરુષના વચનો સ્વભાવ ઉપરની ભીંસમાંથી નીકળે છે. જ્યારે એ દશા ન આવે ત્યાં સુધી રાગ ઉપરની ભીંસ છે. એ ભીંસમાંથી નીકળેલા વચનોનો પ્રકાર જુદો હોય છે, એનો અંડરટોન જુદો હોય છે. રૂપિયો તો રૂપિયો છે પણ ખખડે ત્યારે ખબર પડે કે આ બોધો છે. ભલે ઉજળો ગમે એટલો દેખાતો હોય, પોલિશ કરેલો હોય ખોટો, તો ખખડાવે એટલે એનો રણકાર ફરી જાય. સાચો રૂપિયા ને ખોટા રૂપિયાના રણકારમાં ફેર હોય. એમ નાનીની વાણીનો રણકાર એ અજ્ઞાનીની વાણીના અવાજથી જુદો પડે છે. એ ઉત્કૃષ્ટ દશાવાન પકડી શકે છે. મંદુ દશાવાન મધ્યમ દશાવાનની યોગ્યતા નથી હોતી તો ભૂલ થવાનો સંભવ છે. ત્યાં એટલે યથાર્થપણે આત્મ સ્વરૂપ જ્ઞાની પુરુષ વિના કોઈ કહેવા યોગ્ય નથી. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય, તે પુરુષથી આત્મા જાણ્યા વિના શાસ્ત્રથી પણ કલ્યાણનો ઉપાય નથી, તો પછી બીજા અજ્ઞાની જીવોથી કલ્યાણ થાય એ વાતમાં કાંઈ માલ નથી. જો અમે ઉત્સવ કે શિબિર કે ફલાણું કરીએ છીએ એમાં કેટલા બધા આવે છે, ભાઈ એમ કાંઈ ગણતરી મુકાય એવું નથી. નાની પુરુષ સિવાય કલ્યાણનો બીજો કોઈ ઉપાય છે જ નહીં, કોઈ કહી શકે જ નહીં ને. ભલે ગમે એટલું શીખ્યા હોય એથી કહી શકે એ વાતમાં કાંઈ માલ નથી. એ પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. ચોખ્ખું કહી દીધું, એવા જ્ઞાની પુરુષથી આત્મા જાણ્યા વિના હું કંઈક જાણું છું, મેં આત્મા જાણ્યો છે, આત્માની મને ખબર છે. હવે આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપે છે, અમને ખબર છે, મોઢે થઈ ગયું છે. શું કે આત્મા જ્ઞાન સ્વભાવે છે, જ્ઞાનના આનંદ સ્વરૂપે છે, હું અસંખ્ય પ્રદેશી ચેતન છે, આનંદ ગુણનું ધામ છે, બધી ખબર છે. કહે છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગવી ઘટે છે. છોડી દેવી એ કલ્પના. જ્ઞાની પુરુષથી આત્મા જાણે તો જાણે, બાકી બીજેથી જાણે એ વાતમાં કાંઈ માલ. બધા ફીફા ખાંડવાના છે, ખોતરા ખાંડવાના, કાંઈ મળે એવું. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી, જો નાની પુરુષ શબ્દ ન વાપર્યો, આત્મારૂપ પુરુષ, એ આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. વ્યવહારમાં ઊભા છે મુમુક્ષુ, શું તો કુટુંબ છે, પરિવાર છે, ધંધો ધાપો છે, નોકરી છે, જેને જે હોય તે શું, તો એમાં વ્યવહાર કરવો પડે છે. એની અંદર વ્યવહાર કયો, ફરજ કયો, જે કયો, એ કરવું પડે છે. કેવી રીતે કરવું? આ સીધું માર્ગદર્શન આપ્યું કે તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખીને ઉદાસીનપણે, રસ લઈને નહીં, નિરસપણે કરવું પડે છે. કરવું નથી પણ કરવું પડે છે. જેલમાં જવું નથી પણ જેલમાં જવું પડે છે. કેમ કે અપરાધ કર્યો છે માટે જેલમાં જવાની હોશ હોય કોઈને? હે, એવી જેને હોશ ન હોવી જોઈએ. લોક ધર્મ સંબંધી એટલે સમાજ સંબંધી, કે કર્મ સંબંધી એટલે જે ઉદય હોય. લોક ધર્મમાં કુટુંબ ધર્મ પણ આવી જાય છે, ભાઈ વ્યવહારે અમે આવી રીતે છીએ, આ ઠેકાણે ઊભું રહેવું પડે એમ છે, પણ અમને એમાં કાંઈ રસ નથી, અમને કામના સત્સંગની છે. પરિણામે છૂટી શકાય, છૂટું છૂટું થાય, એમાંથી શું થાય, છૂટું છૂટું થાય, કે આ પ્રવૃત્તિમાંથી ક્યારે હું છૂટી જાઉં. એવી રીતે વ્યવહાર કરવો, જે વ્યવહાર કર્મ કાર્યમાં જીવને પોતાની મહત્તાદીની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. એ વ્યવહાર કરતાં મારી ત્યાં ગણના થશે, ગણતરી થશે, હાજરીની નોંધ થશે, મારું સારું દેખાશે, મારું ખરાબ ન દેખાય એટલા માટે મારે જવું જરૂરી છે, એ વ્યવહાર ન કરવો એમ કહે છે. કેમ કે તું મહત્તા વધારવા જાશ ને, તારી મહત્તા વધારવાનું પોષણ માટે એ પ્રસંગને તું આદરે છો, તો એ વ્યવહાર તો કરી શકે. પછી લોક ધર્મ સંબંધી હોય નહીં, એ ધર્મક્ષેત્ર સંબંધીમાં પણ મહત્તા આદિ માટે વ્યવહાર કરવો નહીં, પોતાની મહત્તા વધે એના માટે કોઈ વ્યવહાર ન કરવો. આપણે સારામાં સારું લાણું કરીએ ને તો બધાને એમ થાય ઘરે ઘરે એમ કહો આ ફલાણા ભાઈએ બધાના ઘરે બહુ સારું કર્યું, આપણી મહત્તા આખા બધા આખા સમાજમાં થઈ જાય, ઘરે ઘરે વસ્તુ જાય, એ વ્યવહાર ન કરવો એમ. એવા એ બુદ્ધિથી, એ હેતુથી અને એ અભિપ્રાયથી એ વ્યવહાર ન કરવો. બાકી પોતાનું મહત્વ છોડવા માટે ત્યાગ કરે, દાન કરે, એ વસ્તુ જુદી છે. ત્યાગ અને ધ્યાન દાન તો મહત્વ ઘટાડવા માટે છે, મહત્તા વધારવા માટે નથી. અવગુણની પ્રાપ્તિ થાય છે. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે. અમારો સમાગમ ન મળે તો તમને નિરાશા થાય, એ તો યોગ્ય છે કે નિરાશા થશે, સ્વાભાવિક છે. તથાપિ તેમ કરવા વિશે ઈશ્વર ઈચ્છા જાણી, કુદરતની વ્યવસ્થા જાણીને સમાધાન ન કરી લેવું એમ કે છે. કદાચ સમાગમમાં અંતરાય પડે અને એવા કારણો હોય તો ઈશ્વર ઈચ્છા જાણીને સમાધાન ન કરવું, ક્રમમાં નહીં હોય અથવા એ પ્રમાણે યોગ નહીં હોય એમ સમાધાન નહીં કરી લેવું. ઈશ્વર ઈચ્છા જાણવી ખરી, પણ સમાગમની કામના રાખવી, એ વસ્તુ બંધ ન થઈ જવું જોઈએ. એવી રીતે સમાધાન થવું ન ઘટે કે જેથી સમાગમની ભાવ બંધ થઈ જાય, એ સમાધાન નથી, એ શ્વસન થઈ જશે. પછી ત્યાંથી શ્વસન શરૂ થશે. બહુ સૂક્ષ્મ માર્ગદર્શન આપ્યું છે. સમાગમની કામના રાખી, જેટલો પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ બને તેટલો કરવો. મારો સમાગમ ન મળે, કૃપાળુદેવ લખે છે, તો આપસમાં મુમુક્ષુ ભાઈઓએ તો સમાગમ કરવો, એ સમાગમ ન છોડવો. સત્સંગ તો કરવો જ બધાએ, આ ચોખ્ખી આજ્ઞા છે. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, જે પ્રવૃત્તિ હોય એમાં નિરસપણું, વિરક્તપણું એટલે રસ છે ત્યાં રક્તપણું છે, નિરસ છે ત્યાં વિરક્તપણું છે. ઉદાસીનતા કહો, વિરક્તપણું કહો, નિરસપણું કહો, બધું એક આરોપ છે. વિરક્તપણું રાખવું, સત્પુરુષના ચરિત્રો અને માર્ગાનુસારી જીવોના વચનો એવા ગ્રંથોનો પરિચય રાખવો એમ કહેવું છે. સત્પુરુષના ચરિત્રો જેમાં હોય એવા ગ્રંથો, માર્ગાનુસારી જીવોના વચનો હોય આદિના વચનો, અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિશે છે એવા ગ્રંથ વિચાર સાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદ ગંધીના, મનાસીદાસ, કબીર, અખા વગેરેના પદ, એવા ગ્રંથોનો પરિચય રાખવો અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો, એને ગૌણ કરવાની વાત નથી, એને મુખ્ય રાખીને વાત છે આ બધી. બહુ માર્ગદર્શન પરફેક્ટ છે એકદમ ફરીથી, કે જ્યારે સત્પુરુષનો સમાગમ ન હોય ત્યારે પણ એ સમાગમને મુખ્ય ગણીને, મુખ્ય રાખીને અભિપ્રાયમાં છેલ્લા વચનમાં શબ્દો અનુસાર પ્રવૃત્તિમાં વિરક્તપણે વર્તવું, નિરસપણે વર્તવું, સત્પુરુષના ચરિત્રો જે ગ્રંથમાં હોય એ ગ્રંથોનો પરિચય કરવો અને માર્ગાનુસારે જીવવાના વચનો, કે જે વચનોમાં આત્માને મુખ્ય કહેવા વિશે જેનો ઉદ્દેશ હોય એવા વચનો, એ ગ્રંથોનો પણ પરિચય રાખવો. હવે એ સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર એ બધા માર્ગાનુસારે જીવવાના વચનોનું કેમ અહીંયા ભલામણ કરી છે એનો થોડોક વિચાર આપણે કરીએ, કે અન્ય મતમાં એ જન્મ હોવા છતાં પણ તેમના વચનોમાં એક વિશિષ્ટ પ્રકારનો, વિલક્ષણ પ્રકારનો અંડરટોન હોય છે, વિશિષ્ટ પ્રકારનો અંડરટોન હોય છે અને એ મુમુક્ષુ જીવને, સામાન્ય મુમુક્ષુ જીવને પણ અસર કરી જાય એવું હોય. એવું એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને આવી ભલામણ કરે છે. સામાન્ય મુમુક્ષુ જીવ શું કરે છે, ખાઈ પીને એને આરામથી સૂઈ જાય, ઘરે એવી વ્યવસ્થા ગોઠવે કે ખાઈ પીને આપણે આરામ કરવો હોય તો વાંધો ન આવે. ત્યારે કબીરદાસ ગાય છે કે સુખિયા સૌ સંસાર ખાવે ઓર સોવે, દુખિયા દાસ કબીર હું તો દુખી થઈ ગયો છું. એને જૂરણા હતી, દુખિયા દાસ કબીર ગાવે ઓર રોવે, હું તો રોતો રોતો ગાઉં છું. અરે રે, ક્યાં છે મારો પરમાત્મા, ક્યાં છે કોઈ જ્ઞાની પુરુષ? એ સિદ્ધિ અસર કરે, ખાઈને હું જતા હોય એને એ પદ વાંચે તો સિદ્ધિ અસર કરે. આ ગડબડ છે આપણામાં, આપણને રોવું આવતું નથી. હા, સુંદરદાસના પદ હતું બહુ સારું, સુંદર વિલાસ કરીને એમનો ગ્રંથ છે, બહુ સારા ગ્રંથ પદો છે, અનુભવની પ્રધાનતાથી લખાયેલો ગ્રંથ છે. વિચાર સાગર તો બહુ સૂક્ષ્મ ગ્રંથ છે. આનંદ ગંધીના પદોમાં પણ બહુ સારા ચમકારા છે. આનંદ ઘન છે તનવે ખેલે દેખે લોક તમાશા, આ બધું નટનાગરજી ક્યાં જાણે બ્રાહ્મણ કાજી, બ્રાહ્મણ એટલે વેદાંત વાળા અને કાજી એટલે કુરાન વાળા, શું સમજે આ વાતને? અંદરમાં મારો ચૈતન્ય મારા સ્વરૂપ સાથે ખેલ કરે છે, મારી પરિણતિ સ્વરૂપ સાથે નૃત્ય કરે છે. લોકોને તમાશો લાગે, કારણ કે ગાંડો બાંડો થઈ ગયો લાગે, લોક દેખે લોક તમાશા. એવા પુરુષોના ગ્રંથનો પરિચય રાખવો અને એ બધા સાધનમાં મુખ્ય સાધન તો એવો શ્રી સત્પુરુષનો સમાગમ ગણવો. બીજું સાધન અપનાવે એટલે સત્પુરુષનો સત્સંગ ગૌણ કરે, એ ભૂલ મુમુક્ષુ જીવ કરે તો વિપરીતતા જન્મે એમ સમજી લેવું. ક્યાં આવ્યો એ? વિપર્યાસમાં આવ્યો. ખ્રિસ્તો અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં, અત્યારે હવે નથી, ગુરુદેવ વિહારમાં ગયા છે, માટે હવે સંસારના કાર્યોમાં જરાક ધ્યાન આપીને લાગી જઈએ. ગુરુદેવ પાંચ ચાર પાંચ મહિના ફોન કરતી બાર વ્યા જતા હતા, વિહારમાં જાય તો ચાર પાંચ મહિનાનો પ્રોગ્રામ થઈ જાય, બાર મહિનામાંથી પછી બધું સરખી રીતે સંભાળી લેવું ને. મેં એ પ્રમાદને અવકાશ આપવો યોગ્ય નહીં, એટલે બીજા કામમાં લાગી જવા જેવું નહીં, એ પ્રમાદ છે. પરસ્પર મુમુક્ષુ ભાઈઓનો સમાગમ અવ્યવસ્થિત થવા જેવો યોગ્ય, વ્યવસ્થિતપણે નિયમિતપણે મુમુક્ષુએ મળવો અને સત્સંગ આરાધવો. સત્સંગ કરવો નહીં, સત્સંગ આરાધવો, સત્સંગ ઉપાસવો. નિવૃત્તિના ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં, કારણ કે નિવૃત્તિના ક્ષેત્રમાં પણ ચાલ્યા જવું, એમાં પણ ન્યૂન થવું એટલે ઘટાડવું નહીં. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં, કામના એટલે અપેક્ષાપૂર્વક, આશાપૂર્વક, આટલા રડશું ને પછી આમ કરશું, આટલા કમાશું, આટલી પ્રવૃત્તિ કરશું તો આમાંથી આમ થશે. ભવિષ્યની ઈચ્છાઓ પૂર્તિ કરવા માટે પ્રવૃત્તિ ન કરવી, વર્તમાન કરવી પડે, અરુચિએ ઉદાસીનપણે જુદી વાત છે, પણ કામનાપૂર્વક કરવા યોગ્ય નથી. કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિના ઉદાસીનપણાને, કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં એમ વિચારીને જેમ બને તેમ અપ્રમત્તતાને, એટલે કે પ્રમાદને નહીં, પ્રમાદને નહીં એટલે શિથિલતા નહીં લાવવી. સત્સંગ અત્યારે નથી માટે શિથિલ થઈ જાવે એમ નહીં, ન્યૂન થવા દેવો યોગ્ય નહીં. અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને અને નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિને ઉદાસીનપણાને, નિવૃત્તિના ક્ષેત્રને અને પ્રવૃત્તિની ઉદાસીનપણાને આરાધવા, ઉપાસવા, અમલીકરણ કરવું, આટલી વાતોનું અમલીકરણ. સત્સંગ કરવા એમ ન લીધું, આરાધવું લીધું, એટલે એનો અર્થ અમલીકરણ કરવું. જે પ્રવૃત્તિ અમને અત્રે ઉદયમાં છે તે બીજે દ્વારેથી ચાલ્યા જતા પણ ન છોડી શકાય એવી છે, પાછલા પાયણેથી. આગલા પાયણેથી તો કોઈ નીકળવા દે એમ છે નહીં કે અમે કહીને નીકળીએ, પણ વગર કીધે એકવાર રાતોરાત નીકળી જઈએ તો પણ નથી નીકળી શકાય એવો. વેદવા યોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ. એ પૂર્વ અમારા પ્રારબ્ધનો યોગ છે અને તે સમ્યક પ્રકારે સંભાવે વેદવા યોગ્ય છે, માટે બારમાં પ્રવૃત્તિનું અનુસરણ થાય છે, એને અનુસરીએ છીએ. તથાપિ અવ્યાવાદ સ્થિતિ જે અંતરમાં છે આત્માની, અમારી જે જ્ઞાન ધારા છે અવ્યાવાદ સ્થિતિ છે, તેને વિશે જીવું ને તેવું સ્વાસ્થ્ય છે. અમારું અંદરનું સ્વાસ્થ્ય બગડતું નથી, પ્રવૃત્તિમાં છીએ, ખ્યાલ છે, પણ અંદરનું સ્વાસ્થ્ય અમારું બગડતું નથી, એ સ્વાસ્થ્ય બરાબર ટકી ગયું છે, ટકાવી રાખ્યું છે. આજે આ આઠમું પત્તું લખીએ છીએ. હું કૃષ્ણદાસભાઈ કેટલા ભાગશાળી, બીજાને અડધો કાગળ મૂકી દેતા હતા, એમનો ઉદય ચાલી ગયો. આજે આ આઠમું પત્તું લખીએ છીએ તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. વારંવાર વિચારવા જેવો પત્ર છે એમ કે ચિત્તેવા ઉદયવાળું ક્યારેક વર્તે છે ત્યારે લખાઈ જાય છે. વિકલ્પ આવ્યો ઉદયનો, એવા ઉદય વિકલ્પ આવ્યો લખાણો. આજે તેઓ અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ. અમે પોતે આ દિશામાં પણ સત્સંગની કામના અને બાહ્ય પ્રવૃત્તિથી છૂટવાની નિવૃત્તિની કામના રાખીએ છીએ. તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કાંઈ આશ્ચર્ય નથી, અથવા કહેવાની પણ જરૂર નથી. અલ્પ આરંભને, અલ્પ પરિગ્રહને વ્યવહારમાં બેઠા પ્રારબ્ધ નિવૃત્તિ રૂપે ઈચ્છીએ છીએ. અમે પણ આ ધંધો કરતા અલ્પ આરંભને અલ્પ પરિગ્રહને ઈચ્છીએ છીએ. મહત આરંભને મહત પરિગ્રહમાં પડતા પણ નથી. અમે 26મા વર્ષ પછી વેપાર વધારવાનું બંધ રાખ્યું હતું, ઘટાડવાનો પૂરો પ્રયાસ ચાલતો હતો. શરૂઆતમાં ઘટોને થોડો વધી ગયો હતો, એટલે પહેલાં કાવ્યમાં લખ્યું કે તેમ ઘટે અને રંચરે, પણ એમનો પ્રયાસ ચાલુ થઈ ગયો હતો 26મા વર્ષથી. 26મા વર્ષ એટલે યુવાન વર્ષ છે, હજી યુવાનીનો પ્રારંભ ગણાય. નિવૃત્ત થવાના વિચારોમાં આવી ગયા હતા અત્યારે 50 વર્ષે, પણ એ પરિસ્થિતિ નથી. કેટલી વહેલા એડવાન્સ હતા એ વિષયમાં. મહત આરંભને મહત પરિગ્રહમાં પડતા નથી, તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કાંઈ સંશય કર્તવ્ય નથી. એમાં વિકલ્પને સંશય કાંઈ કરવા જેવો નથી. અત્યારે સમાગમ થવાના યોગનો નિયમિત વખત લખી શકાય એવું સૂજતું નથી. સૂજે તો લખીએ, ન સૂજે ત્યાં સુધી લખી શકીએ એવો નથી. એ જ વિનંતી.